एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार केतन मुंशीनी वार्ता फटको ऑडियो पठन दर्शना जोशी। कृष्ण जन्म थई चुक्यो हतो। रातना 9 वाग्याथी भाविक लोको कथा सांभळवा भेगा थया हता। देवळमाना राधाकृष्ण मंदिरना वृद्ध पुराणीजीए 3 કલાક સુધી એમની પુરાણી રગશિયા શૈલીમાં, અને હા કેટલીક વાર એ શૈલી રંગભરી પણ બની જતી, કથા સંભળાવી। ભાવિકો એને શ્રદ્ધાથી અને કોઈક ઝોલા ખાતા સાંભળી રહ્યા, અને એમ શ્રાવણ વદ 8મનો દિવસ પૂરો થયો। બરાબર 12 વાગ્યે મંદિરમાં કૃષ્ણ જન્મ થયો। અત્યાર સુધીના શાંત વાતાવરણમાં જાણે અચાનક પલટો આવી ગયો। મંદિરમાં ડંકા બજ્યા અને આરતી થઈ, ગુલાલ ઉડ્યા અને અબીલ ઉડ્યા, દહીંનો તો જાણે વરસાદ વરસ્યો। લોકો આનંદમાં આવી ઘેલાની જેમ નાચવા માંડ્યા। કોઈને સમયનું ભાન ન રહ્યું, કશે સંકોચનું નામ ન રહ્યું, અને ત્યારે ગીરગામની સખાજી લેનના ઘાટીઓની ટોળી નાચવા નીકળી પડી। મધરાતે નીકળેલા એ સરઘસનો દેખાવ જોવા જેવો હતો। ગંજી ફરાક અને ટૂંકી ધોતી પહેરેલા એ ઘાટીઓનો પહેરવેશ એનો એ જ રહ્યો હતો, માત્ર રંગ બદલાયો હતો। અને એ રંગ તે કેવો, બસ દુનિયા જાય જહન્નમ મેં, હમ તો નાચેંગે ખેલેંગે કૂદેંગે એવો। સૌથી આગળ બબ્બેની હારમાં લેજીમ લઈને તેને ખખણાવતા કસરત કરતા નાના છોકરાઓ ચાલતા હતા। તેમની સાથે કિટ્સન લાઇટ લઈને એક માણસ ચાલતો હતો। તેની પાછળ 2 જુવાનો લાઠીથી પટા ખેલી રહ્યા હતા। પછી હતા નાચનારાળો। ટોળામાં સ્ત્રીઓ નહોતી, પણ એક નાની વયના ઘાટીએ સ્ત્રીનો વેશ લીધો હતો, એટલે ખોટ પુરાઈ રહેતી। લેજીમ બજી રહ્યા હતા, લાઠીઓ વીંઝાતી હતી, નાચનારાના પગના ઘૂંઘરા રણકી રહ્યા હતા। ફટોફટ વીંઝાતી એ લાઠીઓ વચ્ચે ધૂંડુનું મન જોલે ચડ્યું હતું। એના હાથ લાઠીના પટા ખેલી રહ્યા હતા, એનું મન લાઠીનો ઘા કરવાને તત્પર થઈ જતું હતું। 4 વર્ષ પહેલાંની ગોકુળ આઠમ તેને યાદ આવતી હતી। ત્યારે પોતે સુખી હતો, સંતોષી હતો, ઠીક કમાતો હતો, કાશી જોડે પરણવાનો હતો। કાશી રત્નાગીરીના એ રૂકમાપુર ગામના નાનકડા બાપિકા ખેતરમાં કામ કરવા આવતી કાશી। વરસાદની મોસમમાં પોતે મુંબઈથી ગામ પહોંચી જતો। પહેલા વરસાદ, પછી વાવણીનું કામ શરૂ થતું। વરસતા વરસાદમાં પોતે ખુલ્લે વાંસે તનતોડ મહેનત કરતો, અને સાથે મહેનત કરતી કાશી। પવનનો એક ઝપાટો આવી જ્યારે તેના સુંદર વાળને વિખેરી નાખતો, અને વરસાદનું એક ઝાપટું આવીને તેના વસ્ત્રો પલાળી જતું, ત્યારે કાશી તુકારામને એની મહામૂલી પોથી પાછી આપવા તળાવમાંથી નીકળી આવતી દેવી સરસ્વતી જેવી લાગતી, અને એના સૌંદર્યમાં વધારો કરતો એનો સુંદર કંઠ, ધોંડુનો ઉચ્ચારણ એટલું મીઠું લાગતું, કોણ જાણે ક્યાંથી વચ્ચે કેશવ આવી પડ્યો અને કાશીને ભરમાવી ને ઉપાડી ગયો। નાનપણથી જેની સાથે રમ્યો હતો, જેને ઘરમાં બેસાડવાના મનોરથો ઘડ્યા હતા, એ કાશીને કોક અજાણ્યો આવીને આંખના પલકારામાં ભરમાવી ગયો। અને એ કેશવમાં એવું હતું શું, નહોતો ચહેરો સુંદર કે નહોતું શરીર એવું બળવાન, અને ધોંડુએ સામે લાઠી ખેલતા યુવાન તરફ નજર ફેંકી। સાચે આનામાં કશું જ નહોતું, કાશી શું જોઈને એના પર મોહી પડી હશે। પૂરું લાઠી ફેરવતાય નહોતું આવડતું, કેટલી ખરાબ રીતે લાઠી ફેરવતો હતો એ। પટ્ટા ફેરવવામાં તો જો ધ્યાન ન રાખે તો સામા માણસની લાઠી તરત વાગી જાય, અને માથામાં લાગે તો ખોપરી જ, માથામાં લાગે તો, ધોંડુ વિચારી રહ્યો, કેશવને મારી નાખવો એ કેટલી સહેલી વાત હતી। આવી અણઘડ રીતે લાઠી ફેરવતા માણસના માથામાં એક ફટકો મારવો એ અઘરું કામ નહોતું, અને એકવાર ફટકો વાગી જાય પછી કોઈ પૂછનાર પણ નહોતું। કેશવ પોતે ફરી પાછો ઊભો થવાનો નહોતો, અને બીજા બધા તો સ્વાભાવિક રીતે આવું અકસ્માતથી થયું એમ જ માને. કોઈને સ્વપ્ને ખ્યાલ ન આવે કે એણે આવું ઈરાદાપૂર્વક કર્યું હશે. આવા પ્રસંગે એવા અકસ્માતો તો કેટલાય બનતા હતા. હજુ ગયા વર્ષે જ એક જણનો પગ ભાંગી ગયો હતો. ત્યારે કંઈ જેની લાઠી વાગી હતી તે માણસને બધાએ પકડ્યો નહોતો કે પોલીસને સોંપ્યો નહોતો. અરે કોઈ બોલ્યું સરખું નહોતું. કેટલું સહેલું કામ હતું એ. ધોંડુએ વળી પાછી કેશવ તરફ એક નજર ફેંકી અને તેની આંખમાં ખુન્નસ ઉભરાઈ આવ્યો. પણ એટલામાં તેને વિચાર આવ્યો, એમાં કેશવનો શો વાંક હતો? એ કંઈ થોડો જ જાણતો હતો કે પોતે કાશીને પરણવાના મનસોબા ઘડી રહ્યો હતો? ને ધોંડુનું મન જરા પાછું પડ્યું. સાચે જ, કેશવને કશી ખબર નહોતી. એ પોતાનો અને કાશીનો સંબંધ જાણતો નહોતો. અને જાણતો હોત તો ધોંડુ વિચારી રહ્યો હતો, જાણતો હોય તો શું એ પોતાના માર્ગમાંથી ખસી જાત ખરો? અશક્ય. એને તો કોઈ પણ હિસાબે કાશી જોઈતી હતી. અને બીજો કોઈ કાશીને પરણવાનો હતો એમ જાણવાથી કંઈ એને તેને છોડી દેવાનો નહોતો. જરૂર પડીએ પોતાનું ખૂન કરીને એ કાશીને મેળવત. એવા માણસ પર દયા કરવાનો કોઈ અર્થ નહોતો. એને તો પૂરો જ કરવો જોઈએ. ધોંડુના હાથ યંત્રવત લાઠી ફેરવી રહ્યા હતા. એને કાને ઘૂઘરાનો રણકાર સંભળાયો. તેણે બાજુએ નજર કરી. તેની નજર રાધાનો વેશ લીધેલી ઘાટી પર પડી. રાધા? પોતાની રાધા તો કાશી હતી. એ રાધા પર પોતે સઘળું કુરબાન કરવા તૈયાર હતો. એના સુખ માટે એને આનંદમાં રાખવા તે શું ન કરત? પોતે એને સાચા પ્રેમથી ચાહતો હતો અને એ સુખી થાય માટે. પણ ધોંડુની આ વિચારમાળા અડધેથી ચટકી ગઈ. અચાનક તેને ખ્યાલ આવ્યો કે આ જ ઘડીએ જેના સુખને માટે તે સર્વસ્વ કુરબાન કરી શકે એવું માનતો હતો એ કાશીના જ પતિનું અને પ્રેમીનું કાસળ કાઢવાના વિચાર કરી રહ્યો હતો, જેમાં કાશીનું સૌભાગ્ય હતું, જેમાં કાશીનો આનંદ સમાયો હતો, એનો જ એ નાશ કરી રહ્યો હતો. આ તેની કુરબાની? અને ધોંડુના ફટકો મારવાને તલપાપડ થયેલા હાથ ઢીલા પડ્યા. પણ કાશીએ કુરબાનીને લાયક હતી કરી? એણે પોતાને દગો દીધો હતો. નાનપણથી જે પોતાની સાથે રમેલી અને પોતાને પરણવાનું જેને વચન આપ્યું હતું એ કાશી પણ મન ફેરવી બેઠી અને બેવફા થઈ કોઈ બીજાને પરણી ગઈ. એ શું પોતાની કુરબાનીને યોગ્ય હતી? પછી એવી બેવફા સ્ત્રીનો પતિ મરે કે જીવે એમાં પોતાને શું? પોતાને તો વેર લેવું હતું, પોતાને થયેલા ભયંકર અન્યાયનું વેર. અને ધોંડુએ પાછા હાથ સખત કર્યા. ઝમ ઝમ લેઝિમ બોલી રહ્યા હતા. ફટાફટ લાઠીઓ વીંઝાઈ રહી હતી. છમ છમ ઘૂઘરા રણકી રહ્યા હતા. ટોળી ધીમે ધીમે આગળ વધતી જતી હતી. હવે બધાનો ઉત્સાહ જરા મોળો પડવા માંડ્યો હતો. કિટસન લાઇટમાં પણ ઘાસતેલ ખૂટવા આવ્યું હતું અને એનો પ્રકાશ જરા ફિક્કો પડવા માંડ્યો હતો. એટલામાં ટોળીની આગળ લેઝિમ લઈને ચાલતા નાની ઉંમરના છોકરાઓમાંથી એકનો પગ કચડાઈ ગયો અને તેણે મોટે ઘાંટે રડવા માંડ્યો. તેના રુદનનો અવાજ લેઝિમના લાઠીના ઘૂઘરાના અવાજ ભેદી ટોળીના બીજા છેડા સુધી પહોંચી ગયો અને એ અવાજે ધોંડુની વિચારમાળા ફરી શરૂ કરી દીધી. ધોંડુને કાશીની નાનકડી પુત્રીનો વિચાર આવ્યો. બે વર્ષનું કુમળું બાળક, એનો શો વાંક કે નાની વયમાં બાપ ગુમાવવો પડે? પોતાની નાની ઉંમરમાં બાપ ગુજરી ગયા હતા એટલે બાપ વગરનું જીવન કેટલું મુશ્કેલ હોય એનો પોતાને પૂરતો ખ્યાલ હતો. અને પોતે તો ગમે તેટલી નાની ઉંમરનો હોય તોય છોકરો હતો. આ તો નાનકડી બે વર્ષની છોકરી કેટલી સરસ હતી એ. નામ શું એનું? સોનબાઈ. કેટલું સરસ નામ હતું. અને હજી તો કાશી હમણાં બે જીવી હતી એટલે મહિના બે મહિનામાં બીજું બાળક. એ બાળકોનો શો દોષ? નાની કુમળી વયમાં એમને મા બાપના દોષને ખાતર શું એમને? ધોંડુએ વળી પાછું પોતાનું મન વાળ્યું. ટોળીને નીકળ્યાને સારો એવો વખત થઈ ગયો હતો. રાત ઘણી વીતી ગઈ હતી. શરૂઆતનો ઉત્સાહ ઓસરી ગયો હતો. બધા જરા થાકવા આવ્યા હતા. તુંડુએ બીજા કોઈને લાઠી સોંપી થોડી વાર માટે પાછળ નાચ જોવા જવાનો વિચાર કર્યો. પણ એટલામાં એના માથા પર લાઠીનો એક જબરજસ્ત ફટકો પડ્યો. એની ખોપરી ફાટી ગઈ. એણે લથડિયું ખાધું અને જમીન પર ગબડી પડ્યો. શહેરની ફૂટપાથ પર એના માથાનું લોહી વહી રહ્યું. ટોળીના રંગમાં ભંગ પડ્યો. લેઝીમ ફેરવનારા છોકરાઓ લેઝીમ છોડી દોડી આવ્યા. નાચનારા નાચવાનું છોડી આગળ ધસી આવ્યા. ધોંડુના દેહની આજુબાજુ ટોળું વળી ગયું. કોઈ પાણી લાવવા દોડ્યું તો કોઈ વળી ડૉક્ટરને બોલાવવા દોડ્યું. કિટસન લાઇટની ઝાંખી પડતી વાટને કોઈએ મોટી કરી એટલે બધે પ્રકાશ પથરાઈ રહ્યો. રસ્તા પર થતી ધમાલને લીધે આજુબાજુના ઘરોના પણ બારીબારણા ખુલી ગયા અને લોકો ભેગા થવા માંડ્યા. ત્યારે ટોળાથી જરાક દૂર સહેજ અંધારામાં ઊભેલો કેશવ વિચારી રહ્યો હતો કે આ ગણાવવાનો તો અકસ્માત જ, એમાં કશો શક નહોતો અને પોતાને બીવાનું કોઈ કારણ નહોતું. પણ પોતાના એક વખતના હરીફનું, જેને હજી પોતાની પત્ની કેટલી વાર અદીખાય ઉપજાવે એવી રીતે યાદ કર્યા કરતી હતી, આ રીતે કાસળ કાઢવા બદલ એને હવે જરા પસ્તાવો થતો હતો ખરો.